આપણા પવિત્ર શાસ્ત્ર ખોલીએ અને આજનો આપણો વિષય છે લેવિયનું પુસ્તક અને તેનો 22મો અધ્યાય. આશા રાખું છું કે આજે લેવિયના પુસ્તકની જે બાઇબલ સ્ટડી છે, જે અભ્યાસ આપણે કરી રહ્યા છે, તે દ્વારા તમે આશીર્વાદિત થયા છો. હા, જાણું છું કે આ જે પુસ્તક છે તે સહેલું નથી, ઘણી વખત વાંચવામાં પણ કંટાળો આવે, કદાચ લાગે કે આજની આપણી જે મંડળી છે, આજનું આપણું જે આત્મિક જીવન છે તેમાં કેવી રીતે લાગવું પડે. પણ આશા રાખું છું કે જે પહેલાં 21 અધ્યાયમાં આપણે શીખ્યા છે તે દ્વારા તમે જોઈ શક્યા છો કે આ પુસ્તક કેટલું મહત્ત્વનું છે. આજે આપણે જ્યારે 22મા અધ્યાયનો અભ્યાસ કરવાના છે, તો ત્યાં આપણને જે યાજકને જે નિયમ લાગુ પડે છે અને યાજકે કેવી રીતે પોતાની જાતને અથવા તો પોતાની જાતનું સંચાલન કરવાનું છે તે વિશે આપણને શીખવાડવામાં આવે છે. આપણે તે વચન અહીંયા જોઈ શકીએ છીએ. પહેલી કલમ આ પ્રમાણે કહે છે કે યહોવાએ મૂસાને કહ્યું, હારૂનને તથા તેના પુત્રોને આ આજ્ઞાઓ આપ. એટલે આપણે જોઈએ છીએ કે જે વચન આપવામાં આવ્યું છે કે આ જે સૂચના, આ જે આજ્ઞાઓ આપવામાં આવી છે તે હારૂન અને તેના પુત્રો, એટલે કે જે પ્રમુખ યાજક અને જે યાજક વર્ગ હતો તેઓને માટે આ આજ્ઞાઓ છે. હવે એક યાજક માટે સેવા કરવી એમાં એટલું ફક્ત પૂરતું નહોતું કે તે હારૂનના વંશજ હોય. હા, હારૂનના વંશજ હોવું જરૂરી હતું પ્રમુખ યાજક બનવા માટે. પણ બીજી પણ વસ્તુ આપણે જોઈ છે કે તેઓમાં કોઈ પણ શારીરિક ખામી ન હોવી જોઈએ, અને એવી રીતે તેઓએ સેવા કરવાની હતી કે પ્રભુ તેઓની ઉપર પ્રસન્ન થાય. અહીંયા જ્યારે આપણે બીજી કલમમાં જોઈશું તે પ્રમાણે લખવામાં આવ્યું છે કે હારૂને તથા તેના પુત્રોએ આ આજ્ઞાઓ આપ, લોકોએ આપેલી પવિત્ર ભેટોને અપવિત્ર કરીને તેઓ મારા પવિત્ર નામને કલંક ન લગાવે, હું યહોવા છું. આ જે વાક્ય છે તે આપણે વારંવાર જોઈશું, હું યહોવા છું. દર સમયે જ્યારે પ્રભુ આજ્ઞા આપે છે ત્યારે તે આજ્ઞાના ખુલાસા તરીકે એમ કહે છે કે હું યહોવા છું, હું કહું છું, એટલે તમારે તેને પાળવાની છે. કદાચ તમને સમજણ નહીં પડે, કદાચ કેમ કહું છું તે તમને ખ્યાલ નહીં આવે, પણ હું યહોવા છું, દેવ છું અને હું કહું છું, તેથી કરીને તમારે આ પાળવાની છે. ઘણી વખત આવા પ્રશ્નો આપણને પણ ઊભા થાય છે. અમુક જે પવિત્ર શાસ્ત્રમાં વચન વાંચીએ, અમુક બાબતો જે લખી છે તે સમજણમાં નથી આવતી, અને ત્યારે આપણે પ્રશ્ન કરતા હોઈએ છે કે આ કેમ. પણ આપણે યાદ રાખવાનું છે કે આ યહોવા તે આજ્ઞા આપે છે, અને આપણે પ્રભુ દેવને પૂછનાર કોણ. અમુક વાતના ખુલાસા આપણને પવિત્ર શાસ્ત્રમાં આપવામાં આવ્યા છે, અમુક બાબતના ખુલાસા આપણને નથી આપવામાં આવ્યા. તેથી તે કરીને તમારું ધ્યાન હું પૂર્ણ નિયમ તેનો 29મો અધ્યાય અને 29 કલમ તરફ દોરવા માંગુ છું. ત્યાં લખવામાં આવ્યું છે કે અમુક વસ્તુ નો ખુલાસો આપવામાં આવ્યો છે અને અમુક વસ્તુ પ્રભુને માટે છે. એ આપણે ખાસ યાદ રાખીએ. હવે જે સભાસદો છે અથવા તો જે ઇસરાયલ પ્રજા હતી, તેઓ બાહ્ય વિધિ યાજકની જોઈ શકે છે, પરંતુ આપણે જાણીએ છીએ કે ઈશ્વર તો આપણા આંતરિક હૃદયને જોવે છે. પવિત્ર વસ્તુઓથી પોતાને અલગ રાખવાનું જે વાક્ય અહીંયા લખવામાં આવ્યું છે, કે જે મુદ્દો આપણને આપવામાં આવ્યો છે, તે આ અધ્યાયનો વિષય નક્કી કરે છે. એટલે કે એનો અર્થ એમ થાય કે પ્રભુએ જે કામ આપણને સોંપ્યું છે, કેવી રીતે આપણે પવિત્ર થઈને અલગ રહેવાનું, તે બાબતનો આપણે આદર અને અનાદર કરવાનો છે, કેવી રીતે આપણે વર્તવાનું છે. અને આ સમયે એક વાત હું તમને યાદ દેવડાવવા માંગુ છું કે જ્યારે ઈશ્વરને કોઈ પણ વ્યક્તિને સેવા કાર્યમાં પોતાની સેવા કરવા માટે બોલાવે, ત્યારે ઈશ્વર દ્વારા કેટલીક મૂળભૂત લાયકાતો માંગવામાં આવે છે, એટલે કે વ્યક્તિ પવિત્ર હોવી જોઈએ, સંપૂર્ણ રીતે સમર્પિત હોવી જોઈએ, ઈશ્વર પ્રત્યે અલગ હોવી જોઈએ, એટલે કે જેને આપણે હોલીનેસ ઓર પવિત્રતાય કહીએ છીએ. એકવાર વ્યક્તિ ઈશ્વર પ્રત્યે અલગ થઈ જાય પછી ઈશ્વર અપેક્ષા રાખે છે કે સેવક ખ્રિસ્તના ન્યાયપણામાં ચાલે. ઈસુ ખ્રિસ્તના ન્યાયપણામાં એ ઈશ્વર સમક્ષ સંપૂર્ણ રીતે ઊભો રહે. આનો અર્થ એ છે કે જે માનવ સ્વભાવમાં અથવા તો માનવ સ્વભાવની તમામ ખામીઓ અને દુનિયાની જે વાસના છે, જે લાલચ છે, જે પ્રલોભન છે, તેની ઉપર તે પોતાના અંગત જીવનમાં વિજય મેળવે. અને આપણે આ અમુક આ વાતો આગલા અધ્યાયોમાં જોઈ છે. હવે જ્યારે તમે યાજક તરીકે નિમાયા છો અથવા તો આપણા સમયમાં આપણે પ્રભુની સેવા કરવામાં આપણે જો વાત કરીએ અથવા તો તેમાં આપણે ચાલી રહ્યા છે, આપણે પ્રભુની સાથે ચાલી રહ્યા છે, તો ચાર મૂળભૂત આપણી એક ફરજ કહેવાય અથવા તો જવાબદારી કહેવાય, અને તે તરફ હું તમારું ધ્યાન દોરવા માંગુ છું. અને આ જે 22મો અધ્યાય અને તેની જે 33 કલમ છે એ આપણને ખાસ ઈશ્વરના જે યાજક છે, ઈશ્વરના જે સેવક છે, તેમની મૂળભૂત ફરજો અથવા તો જવાબદારીઓ તે વિશે આપણને શીખવે છે. હવે તમારામાંથી ઘણા સાંભળનારા એમ કહેતા હશે કે હું તો કોઈ બાઇબલ સ્ટડી શીખાડતો નથી, હું પાદરી નથી, મારો કોઈ જાતનો હોદ્દો નથી. પણ જ્યારે આપણે પહેલો પિત્તર વાંચીએ અને તેના બીજા અધ્યાયમાં આપણને શું કહેવામાં આવ્યું છે કે આપણે દરેક જે ખ્રિસ્તી વ્યક્તિ છે, દરેક જે વ્યક્તિ જેણે પ્રભુનો સ્વીકાર કર્યો છે, તેઓને તેઓ એક રાજકીય યાજક વર્ગ છે. આપણી ઓળખ એક પવિત્ર રાજકીય યાજક વર્ગ તરીકે કરવામાં આવી છે. એટલે કે આ જે જવાબદારી છે, આ જે ફરજો આપણે આજે શીખનાર છે, તે આપણને દરેકને લાગુ પડે છે, દરેક વ્યક્તિને લાગુ પડે છે. પહેલામાં પહેલી જવાબદારી જે આપણી તો એ છે કે જે સેવા અને જે પવિત્ર વસ્તુઓ, અને ખાસ કરીને આપણે જ્યારે અહીંયા યાજકને જોઈએ, જે મંદિરમાં, પ્રભુ મંદિરમાં જે પવિત્ર વસ્તુઓ હતી, તેની સાથે આપણે ખૂબ આદરથી વર્તવું જોઈએ. ઈશ્વરના નામ કે નામને કોઈ પણ રીતે આપણે અપમાનિત ન કરીએ તે ધ્યાન રાખવું જોઈએ. અને પહેલા 9 કલમમાં આપણે આ વિશે જોઈશું. ત્યારબાદ 10-16 કલમમાં આપણે જોઈશું કે ઈશ્વરનો જે પવિત્ર ખોરાક છે, એટલે કે આપણી માટે પ્રભુ ભોજન કહી શકાય, તે સમયે પ્રભુ મંદિરમાં જે બલિદાન લાવવામાં આવતા હતા અને જે ખોરાક લાવવામાં આવતો હતો તેનું આપણે રક્ષણ કરવું જોઈએ. એટલે કે આ જે આપણે ખોરાકની વાત કરીએ છીએ તે ખ્રિસ્તનું પ્રતીક છે, પવિત્ર બલિદાન, તેનું રક્ષણ કરવું જોઈએ. ત્યારબાદ 17-30 કલમમાં આપણે જોઈએ છીએ કે ઈશ્વર પાસે તેમના આદેશ મુજબ જ જવું જોઈએ. આપણે જાણીએ છીએ કે પ્રભુએ આપણને વચનમાં કીધું છે, શીખવ્યું છે કે આપણે પ્રભુની પાસે કેવી રીતે જઈ શકીએ છીએ, અને તે નિયમ પ્રમાણે આપણે ચાલવાનું છે. અને 4 વાત જે આપણે છેલ્લી 4 કલમમાં જોઈશું એ તો એ છે કે ઈશ્વરના આદેશોનું પાલન કરવાનું અને કેવી રીતે પવિત્રતામાં આપણે ચાલવાનું. હવે અહીંયા જે 3-9 કલમ છે તે આપણને એક અશુદ્ધ યાજક માટે કહેવામાં આવી છે, અને આ આપણે સમજવી બહુ જરૂરી છે. આગળ વધીએ એ પહેલાં એક વાત હું ખાસ તમને કહેવા માગું છું, અને આઈ થિંક આપણા બધાના જીવનમાં આ વસ્તુ બની શકે છે. અને એ તો એ કે જ્યારે તમે અને અત્યારે હું શબ્દ પાદરી સાહેબ વાપરીશ, અથવા તો પાસ્ટર, અથવા તો તમે કોઈ પણ જાતની સેવામાં છો, કદાચ આપણી પોતાની અંગત જે પ્રભુની સાથેનો સમય છે, આપણે પ્રાર્થના કરીએ છીએ, બાઇબલ વાંચીએ છીએ વગેરે, જ્યારે આપણે નિયમિત કરતા હોય તો, અને ખાસ કરીને હું આ પાસ્ટર્સ જે છે, પાદરી છે તેઓને, અથવા તો મારા જેવી જે કોઈ વ્યક્તિ છે કે જે બાઇબલ સ્ટડી કરાવતા હોય, તો ઘણી વખત થોડા સમય પછી આ એક આપણી માટે એક નોકરી જેવું થઈ જતું હોય છે, અને આપણે એક જાતના રૂટીનમાં આવી જતા હોઈએ છીએ, અને જે જવાબદારી આપણને સોંપવામાં આવી છે તેની ગંભીરતા આપણે ભૂલી જઈએ છીએ. આપણે આ જો પવિત્ર શાસ્ત્રમાં અત્યારે જે અભ્યાસ કરી રહ્યા છે તેમાં યાજક વર્ગને આપણે જોઈએ તો તેઓ દરરોજ કેટલા બધા બલિદાન કરવાના, કેટલા બધું તેમણે બધી જે વિધિ કરવાની હતી જે આપણે વિગતવાર જોઈ છે આ લેવીયના પુસ્તકમાં, અને એ જ્યારે તમે કર્યા કરો ત્યારે અમુક વખત આપણે ભૂલી જઈએ છીએ કે પ્રભુની માટે કામ કરવું, પ્રભુનું જે સોંપેલું કામ કરવું તે કેટલું મહત્વનું છે અને એ કેટલું માનભર્યું કામ છે. અને ઘણી વખત આપણી માટે આ એક જે નોકરી જેવું થઈ જતું હોય છે, અને તે બાબત માટે આપણે બહુ બહુ સાચવીને રહેવાની જરૂર છે. ઘણી વખત આપણી પોતાની પ્રાર્થના બી એવું થઈ જતું હોય છે કે દરરોજ સવારે ઉઠીને આપણી જે ગોખેલી પ્રાર્થના હોય ને એ બોલી જઈએ, એક શબ્દનો ફેરફાર ના થાય. હું ઘણી પ્રેયર મીટિંગમાં જોડાઉં છું અને હું સાંભળું છું, તો તમે જો કદાચ 3-4 અઠવાડિયા ધ્યાનથી સાંભળો તો એ જે જોડાવનારા છે એમની પ્રાર્થના તમે પણ કરી શકો, કારણ કે એક શબ્દનો ફેરફાર ના થાય. અને આ બાબત લઈને આપણે બહુ સાવચેત રહેવાનું છે કે શું આપણે પ્રભુને એક જાતની વિધિ તરીકે, રૂટીન તરીકે આપણે કરીએ છીએ પ્રાર્થના અને બાઇબલ વાંચન વગેરે, કે ખરેખર દરેક દિવસે એક નવા નવા ભાવથી, એક નવી આશાથી આપણે પ્રભુને પ્રભુની પાસે જઈએ છીએ. આ વસ્તુ બહુ વિચારવા જેવી છે અને બહુ સાવચેત રહેવું બહુ જરૂરી છે. આ જે પવિત્ર ધાર્મિક વિધિ છે એ ખાલી એક દિનચર્યામાં ના ફરી જાય તે માટે આપણે બહુ સંભાળ લેવાની છે. આપણે અહીંયા જ્યારે ત્રીજી કલમમાં આવીએ તો લખવામાં આવ્યું છે કે તું તેમને કહે, તમારો કોઈ પણ વંશજ પોતે અશુદ્ધ હોય ત્યારે ઇસ્રાયેલોએ મને ધરાવેલા અર્પણની પાસે તો તેને પાસે આવે તો તેને મારી સેવા સેવામાંથી યાજક પદેથી દૂર કરવો, હું યહોવા છું. ફરીથી પ્રભુએ આજ્ઞા આપી કે શું કરવાનું, અને પછી યાદ દેવડાવે છે કે તમારે આ આજ્ઞાનો કોઈ પ્રશ્ન નથી કરવાનો. કે કેમ પ્રભુ, હવે એમાં થોડી ભૂલ થઈ, માફ કરી દો, એવું નહીં, હું યહોવા છું, મેં કીધું એટલે તમારે તે પ્રમાણે ચાલવાનું છે. હવે ધારો કે કોઈ યાજક દોષિત થઈ જાય પણ તેના વિશે કંઈ ન કરે તો કોઈને ખબર નથી પડવાની કે તે અશુદ્ધ છે. શું પડવાની છે ખબર એ? અહીંયા અને આપણે આગળ વાંચીશું કે કઈ અશુદ્ધતાની અહીંયા વાત થઈ રહી છે. એ જે અશુદ્ધતાની વાત થઈ રહી છે એ અંગત જીવનમાં હોય છે, બંધબારણે આપણે કહી શકીએ તે, અને તે લઈને તે વેદી પર સેવા કરી શકે છે. બલા જે બલિદાનને નું કામ કરવાનું હતું તે કાર્ય ચાલુ ચાલુ રાખી શકે છે, અને આપણે એમ કહી શકીએ કે તે જે પવિત્ર ભેટનો કાયદેસર હિસ્સો છે તે પૂર્ણ કરી અને લોકોની નજરમાંથી છટકી જઈ શકે છે. પરંતુ ઈશ્વરને ખબર છે, ઈશ્વર જાણે છે, અને યાજક પોતાની જાતને જોખમમાં મૂકે છે. એટલે કે મૃત્યુના જોખમમાં મૂકે છે. હિબ્રુઓનો પત્ર તેનો 4:13 આ પ્રમાણે કહે છે કે આ દુનિયામાં દેવથી કશું જ છુપાવી શકાતું નથી, તે સઘળું સ્પષ્ટ રીતે જોઈ શકે છે, તેની સમક્ષ બધું જ ઉઘાડું છે, અને તેથી આપણે આપણા બધા જ કૃત્યોનો હિસાબ તેની સમક્ષ આપવો પડશે. એટલે કે અહીંયા જે લખવામાં આવ્યું છે કે તમારામાં કોઈ પણ વંશજ પોતે અશુદ્ધ થયો અશુદ્ધ હોય ત્યારે ઇસ્રાયેલીઓને મને ધરાવેલા અર્પણની પાસે આવે તો તેને મારી સેવામાંથી યાજક પદેથી દૂર કરવો. ત્યારબાદ લખવામાં આવ્યું છે હારૂનના વંશના જો કોઈને કોળ થયો હોય અથવા તો સ્ત્રાવ થયો હોય તેને શુદ્ધતા તથા શુદ્ધિ પવિત્ર અર્પણમાંથી કશું ખાવું નહીં. જો યાજક મૂત્ર મૃતદેહને અડે અથવા તો યાજકને વીર્ય સ્ત્રાવ થયો હોય અથવા સર્પ વર્ગના પ્રાણીનો કે મનાઈ કરેલી વસ્તુઓનો સ્પર્શ કરે અથવા તો કોઈ કારણસર અશુદ્ધ થયેલી વ્યક્તિને અડકે તો તે યાજક સાંજ સુધી અશુદ્ધ ગણાય અને સાંજે તેને સ્નાન કરીને શુદ્ધ ન થાય ત્યાં સુધી તેણે પવિત્ર અર્પણમાંથી કશુંય ખાવું નહીં. સૂર્યાસ્ત થયા પછી તે શુદ્ધ ગણાય અને ત્યારે તે પવિત્ર ખોરાક ખાઈ શકે કારણ કે તે પર તેના જીવનનો આધાર છે. તેણે કુદરતી રીતે મૃત્યુ પામેલી કે જંગલી જાનવરે ફાડી નાખેલું પ્રાણી ખાવું નહીં, જો તે ખાય તો અશુદ્ધ ગણાય. હું યહોવા છું. તું યાજકોને ચેતવણી આપ કે યાજકોએ મારા નિયમોનું પાલન કરવું, નહીં તો તેમને પાપ લાગશે અને મારા નિયમોનો ભંગ કરવા તેમણે મરવું પડશે. તેઓને પવિત્ર કરનાર હું યહોવા છું. મેં કીધું તે પ્રમાણે કે આ જે વાત અહીંયા લખવામાં આવી છે, જે અશુદ્ધતાની વાત લખવામાં આવી છે, તે યાજક લોકોથી તો છુપાવી શકતા હતા. અહીંયા જે 4 ખાસ જે લખવામાં આવ્યું છે આપણે જોયું હતું. હવે કોળ એવી કોઈ જગ્યાઓ હોય જ્યાં કોઈ દેખાઈ શકે નહીં તો તે વાત એ છુપાવી શકતા હતા. અહીંયા જે લખવામાં આવ્યું છે કે યાજક કોઈ મરેલાને અડકે અથવા તો વીર્ય સ્ત્રાવ થાય. હવે જાણીએ છીએ કે જે વીર્ય સ્ત્રાવ છે એ તો એક અંગત બાબત છે, બંધ બાણે થનાર વસ્તુ છે. આ બધી જે અહીંયા વસ્તુ લખવામાં આવી છે કે સર્પવર્ગના પ્રાણીને કે મનાઈ કરેલી વસ્તુઓને અથવા તો કોઈ પણ અશુદ્ધ વ્યક્તિને અડકે તો બની શકે છે કે તે કોઈને કહે નહીં તો કોઈને ખબર પડે નહીં. આપણે શું જાણીએ છીએ કે દરેક પાદરી બંધ બારણે શું કરે છે? નથી જાણતા આપણે. પણ પ્રભુ અહીંયા ચેતવણી આપે છે કે જો તમે આ વસ્તુમાં છો, કોઈ ગુપ્ત પાપમાં છો, તો તમે પવિત્ર જે ખોરાક છે, પવિત્ર જે વિધિ છે, તે કરી શકતા નથી, અને જો કરશો તો તમે પોતાની જાતને મૃત્યુના જોખમમાં મૂકો છો. અને આ જે અહીંયા પાઠ આપણને આપવામાં આવ્યો છે તે બહુ મહત્વનો પાઠ છે. યુસફની વાત તમને યાદ દેવડાવવા માંગુ છું. ઉત્પત્તિનું પુસ્તક તેનો 39 અધ્યાય અને 9 આ પ્રમાણે કહે છે કે આ ઘરમાં મારા કરતાં કોઈનું વધારે ચલણ નથી. આ યુસફ બોલી રહ્યો છે. તેમ શેઠે કોઈ વસ્તુથી મને બાકાત રાખ્યો નથી એક તમારા વિના. આ જે પોટીફરની પત્ની હતી તેને કહી રહ્યો છે કે મારાથી ઉપર કોઈ છે નહીં અને તમારા સિવાય બીજી કોઈ વસ્તુ મારા શેઠે એનાથી મને બાકાત નથી રાખ્યો. કારણ કે તમે તેમના પત્ની છો માટે આવું મોટું કુકર્મ કરીને. અને તમારા બાઇબલમાં શું લખ્યું છે? એવું લખ્યું છે કે હું પોટીફરનો મારા શેઠનો ગુનેગાર સી રીતે ઠરી શકું, એવું લખ્યું છે? ના, આપણા બાઇબલમાં શું લખ્યું છે કે હું દેવનો ગુનેગાર સી રીતે થઉં. અને વાલાઓ, આ જે વાત છે તે સમજવી બહુ જરૂરી છે. જ્યારે દાઉદ રાજાએ જે બેથશીબા હતી તેની સાથે જે પાપ કર્યું, એ પાપ પછી જ્યારે ગીતશાસ્ત્રનો 51 અધ્યાય લખ્યો, તે અધ્યાયમાં તે શું લખે છે કે દેવ દેવને કહે છે કે મેં ફક્ત તમારી સામે પાપ કર્યું છે. હવે આપણે જાણીએ છીએ કે એણે પાપ તો એના મિત્ર સાથે કર્યું હતું, એના મિત્રને મારી નાખ્યો, અને બેતશીબા સાથે જે વ્યભિચારનું પાપ કર્યું. પણ અહીંયા જે યુસફ કહે છે કે હું દેવનો ગુનેગાર કઈ રીતે થઈ શકું, દાઉદ રાજા કહે છે કે દેવ ફક્ત મેં તમારી સામે ગુનો કર્યો છે, આ પ્રમાણેનું આપણું જીવન હોવું જોઈએ. કારણ કે ગુપ્તમાં જે પવિત્ર વાત છે, તમે જે અશુદ્ધ વાત છે તેને લઈને પવિત્ર વાત, પવિત્ર જે વિધિ કરવાની છે જો તમે કરી રહ્યા છો, તો દેવ તો જાણે છે. મેં હિબ્રુઓના પત્રમાં વાંચ્યું તે પ્રમાણે આ દુનિયામાં દેવથી કશું જ છુપાવી શકાતું નથી. એટલે જો કે તમે કોઈ પણ જાતની સેવામાં છો, પાદરી છો, પાસ્ટર છો, કોઈ પણ જાતનું તમે કોઈ સેવા તમે ચલાવી રહ્યા છો, અને તમારા જીવનમાં કોઈ ગુપ્ત પાપ છે, તો વાલાઓ તમે બહુ ચેતીને રહો, કારણ કે તે તમને મરણ તરફ લઈ જઈ રહ્યું છે. હા, તમે તમારા કદાચ તમારી પત્નીથી તમે એ છુપાવી શકશો, તમારા પતિથી તમે છુપાવી શકશો, તમારા કુટુંબીજનોથી તમે છુપાવી શકશો, તમારા સભાજનો છે, તમારા મિત્રો છે, તેઓથી તમે તમારું જે ગુપ્ત પાપ છે તે તમે છુપાવી શકો છો, પણ પ્રભુની આગળ કશું છુપાવી શકાતું નથી. અને જો તમે એ પાપમાં જીવી રહ્યા છો તો તેનું પરિણામ મૃત્યુ છે. તેનું પરિણામ મૃત્યુ છે. પ્રેરિતોના કૃત્યો તેનો 24મો અધ્યાય અને 16મી કલમમાં પાઉલ પ્રેરિત આ પ્રમાણે કહે છે, તેથી હું હંમેશા મને જેમાં વિશ્વાસ છે તે કરવા પ્રયત્ન કરું છું, તે દેવ અને માણસો સમક્ષ સાચું છે એમ માનીને તેમ કરવા પ્રયત્ન કરું છું. આપણું ખ્રિસ્તી જીવન આ પ્રમાણેનું હોવું જોઈએ. કારણ કે જ્યારે આપણે અશુદ્ધ વસ્તુને અડીએ છે, અહીંયા લખવામાં આવ્યું છે તે પ્રમાણે, અને પવિત્ર વસ્તુઓ જે છે તેઓની સાથે આપણે છેડછાડ કરીએ છીએ, ત્યારે પ્રભુ ખુશ થતા નથી, આપણી પર પ્રસન્ન થતા નથી. બીજી ખાસ વાત ત્યાં હું તમને બતાવવા માંગુ છું, એ તો એ છે કે જ્યારે પણ આપણે આવા ગુપ્ત પાપમાં, મેં કીધું તે પ્રમાણે કદાચ બીજા બધાને તો તમે બનાવી શકશો, પ્રભુને તમે બનાવી શકતા નથી, પણ જ્યારે આવી બાબતોમાં આપણે સંકળાયેલા હોઈએ છીએ, ત્યારે શું એનું પરિણામ શું હોય છે કે આપણી પાસે સાથે પ્રભુની જે સંગત હોય છે તે તૂટી જાય છે. લખ્યું છે તે પ્રમાણે અહીંયા કે તો તે યાજક સાંજ સુધી અશુદ્ધ ગણાય, સાંજે તેને સ્નાન કરીને શુદ્ધ ન થાય ત્યાં સુધી તેણે પવિત્ર અર્પણમાંથી કશું ખાવું નહીં. એટલે જ્યાં સુધી એ પાપ છે ત્યાં સુધી આપણે પ્રભુની સાથેનો જે અંગત સંબંધ છે, એક જાતનો એક આનંદ પ્રભુની સાથે આપણી આપણને મળે છે, તે આપણે માણી શકતા નથી. કારણ કે આપણા જીવનમાં જ્યાં પાપ છે ત્યાં પવિત્ર વસ્તુ રહી શકતી નથી. અને કદાચ તમારામાંથી કોઈક એવું કહી શકતું હોય કે ભાઈ આ બધું તો બરાબર છે, શું હું સદાને માટે નર્કમાં જઈશ, શું પ્રભુની પાસે માફી નથી? પણ આપણે જાણીએ છીએ કે પ્રભુ તો દયાળુ અને કૃપાળુ છે, અને તેથી શિક્ષુ કહે છે તો તે યાજક સાંજ સુધી અશુદ્ધ ગણાય. પછી આગળ શું લખવામાં આવ્યું છે કે 7મી કલમમાં સૂર્યાસ્ત થયા પછી તે શુદ્ધ ગણાય, ત્યારે તે પવિત્ર ખોરાક ખાઈ શકે, કારણ કે તે પર તેના જીવનનો આધાર છે. આપણો પ્રભુ માયાળુ છે, દયાળુ છે, કૃપાળુ છે. એટલે કે સૂર્યાસ્ત પછી આપણે જ્યારે પ્રભુની પાસે આવીએ છીએ, આપણે પસ્તાવો કરીએ છીએ ખરા હૃદયથી, ત્યાં જે સ્નાન લખવામાં આવ્યું છે, આપણે શુદ્ધ આપણું શુદ્ધિકરણ થાય છે, ત્યારે ફરીથી આપણે પ્રભુની સંગત એન્જોય કરી શકીએ છીએ, તેનો આનંદ માણી શકીએ છીએ. કેવો અજાયબ દેવની આપણે સેવા કરીએ છીએ. આગળ વધીએ તો 10થી 16 કલમ અહીંયા જે આપણને કહેવામાં આવે છે, કે જે અયોગ્ય મહેમાન તેને તેને દોષનું અર્પણ અને દંડ લાવવો પડે. એટલે કે અહીંયા જે વાત લખવામાં આવી છે તે થોડી અઘરી વાત છે, કે જે યાજક છે, આપણે પહેલાં જે નવ કલમમાં જોયું તે પ્રમાણે, એણે પોતાની જાતને તો ના પાડવાની જ છે. એનાથી જો ભૂલથી કોઈ મરેલાનો અડી ગયો હોય, અથવા તો જે બધું આપણે વાંચ્યું જે અશુદ્ધ વાત છે તેને અડ્યો હોય, કે કોઈ જાતનો સ્ત્રાવ હોય, એ વગેરે વગેરે જે આપણે જોયું, એ જો હોય તો એણે પહેલામાં પહેલે તો પોતાને પોતાની જાતે જ પોતાનું નિરીક્ષણ કરીને કહેવાનું છે કે ના, હું અશુદ્ધ છું, મારાથી આ કાર્ય નહીં થઈ શકે. પણ હવે જે વાત જોવાના છે એ, અને કદાચ આ વધારે અઘરું છે, કારણ કે પોતાની જાતને તો કદાચ આપણે મનાઈ લઈએ, પણ તેણે બીજાઓને ના કહેવાની પ્રમાણિકતા અને હિંમત રાખવી પડે છે. એટલે કે જ્યારે આપણે જાણીએ છીએ કે કોઈ બીજી વ્યક્તિ, યાજક જોવે છે કે જે બીજી વ્યક્તિ જે પવિત્ર ખોરાક છે અથવા તો પવિત્ર જે વસ્તુઓ છે તેને તે એન્જોય નથી કરી શકતી, સંગતમાં નથી રહી શકતી, તેને ના પાડવાની. અને કદાચ આ યાજક માટે અથવા તો આપણા બધાને માટે કદાચ બહુ અઘરું છે. આમાં પુત્રીઓનો પણ સમાવેશ થઈ જાય છે, જો આપણે 12મી અને 13મી કલમમાં વાંચીશું. અને એ યાજકનું જે પ્રેમાળ હૃદય છે, અને આપણે જે આપણે એક માણસાય અથવા તો આપણી જે લાગણીઓ છે આપણે જાણીએ છીએ, આપણે કુટુંબના વ્યક્તિઓ છે જેઓને આપણે પ્રેમ કરીએ છીએ, આપણા વાલાઓ છે, આપણા જે સ્નેહીઓ છે, તેઓને આપણી ઈચ્છા હોય છે કે ભોજનમાં આપણે સામેલ કરવા છે, પરંતુ તેમને સામેલ કરવાથી તેમને ફક્ત તેમને નુકસાન પણ થાય છે, અને આપણે જોઈશું તે પ્રમાણે જો તમે વચન વાંચો તો તેમને દંડ પણ ભરવાનું અહીંયા લખવામાં આવ્યું છે. વાલા, હું તમને કહું કે આ ખ્રિસ્તી સેવામાં સૌથી મુશ્કેલ બાબત એ છે કે ના પાડવી. પણ ઈશ્વર સમક્ષ આપણી સંગત રાખવા માટે આપણે ક્યારેક તે કરવું પડે છે. બહુ અઘરું છે વાલાઓ, અમુક જે પ્રશ્ન પૂછવામાં આવે તેના જવાબ આપવા અને પવિત્ર શાસ્ત્ર આધારિત જવાબ આપવા બહુ અઘરા છે. દાખલા તરીકે જો કોઈ આવે અને બિનધર્મી સાથે જો તેમને લગ્ન કરવું છે અને એ બાબતમાં ના પાડવી, એ સહેલું નથી. અને જ્યારે આપણે પવિત્ર શાસ્ત્રના જે નિયમ છે તેના પર ઊભા રહીને કોઈ પણ નિર્ણય લઈએ છીએ અથવા તો કશું બોલીએ છીએ તો આપણા વિરોધીઓ ઊભા થાય છે, સંબંધો બગડે છે વાલાઓ. પણ મહત્વનું એ છે કે આપણે ઈશ્વર સમક્ષ પોતાનો અંતરઆત્મા શુદ્ધ રાખીએ. ભલે કોઈને ખોટું લાગે, ભલે આખી દુનિયાને ખોટું લાગે, પણ આપણે એ ધ્યાન રાખવાનું છે કે આપણે પ્રભુને ને કોઈક રીતે દગો કરતા નથી, અથવા તો પ્રભુનું જે વચન છે તેની સાથે કોઈ પણ જાતનું કોમ્પ્રોમાઇઝ આપણે કરતા નથી. આપણે જાણીએ છીએ કે અમુક વખત માતા પિતા તેમના બાળકોને જે નુકસાનકારક મિત્રતા હોય તે માટે મનાઈ કરે તો ત્યાં ગેરસમજ થાય છે, છોકરાઓને થાય છે કે મારા મા બાપ આવા છે. પણ આપણે જાણીએ છીએ કે આગળ જતા એ મિત્રતાનું પરિણામ શું આવવાનું છે, અને આપણે ના પાડવી પડે છે. ઘણી વખત જે અમુક લોકો છે, અને આપણા ખ્રિસ્તી સમાજમાં વાત કરું છું, બિનધર્મીઓ સાથે પણ આ વાત બની શકે છે, પણ અને બની છે મારી સાથે, પણ ખ્રિસ્તી સમાજમાં વાત કરું છું કે કોઈ ગુજરી જાય અને પછી કોઈ પૂછે આપણને કે શું મારી માં કે મારા દાદી સ્વર્ગમાં છે, અને આપણે જ્યારે પવિત્ર શાસ્ત્ર આધારિત જવાબ આપવો પડે ત્યારે બહુ અઘરું બની જાય છે વાલા, બહુ અઘરું બની જાય છે. કારણ કે જે વ્યક્તિએ કદી પ્રભુને ઓળખ્યા નથી, જાણ્યા નથી, આપણે જાણીએ છીએ કે તેમ તે ક્યાં છે, અને જે જીવંત સ્નેહી છે તેને ખોટું આશ્વાસન આપવું એ પણ એક એક જાતનો તેઓની સાથેનો સાથે આપણો અન્યાય છે. કારણ કે આ જ એક કદાચ તક હોય છે કે જ્યારે તેમને આપણે સમજાવી શકીએ કે નવો જન્મ પામવો, પ્રભુને સ્વીકાર કરવો કેટલું જરૂરી છે. આ વાત આપણે અહીંયા જોઈએ છે. જો દસમી કલમમાં શું કહેવામાં આવ્યું છે, યાજક પરિવારના કોઈ ના હોય એવા કોઈ પણ માણસ પછી તે યાજકનો મહેમાન હોય કે પછી તેણે મજૂરીએ રાખેલો નોકર હોય, યાજકના ભાગની પવિત્ર અર્પણની રોટલી ખાવી નહીં. અને તમને ફરીથી એમ થશે કે ભાઈ આ તો આજે યાજકની ના જૂના જે રીતરિવાજો હતા યહૂદીઓના તેની વિશે વાત કરી રહી થઈ રહી છે. અને હા, પણ આ વાત આપણને પણ લાગુ પડે છે. ભલાઓ જે આશીર્વાદ પવિત્ર શાસ્ત્રમાં લખવામાં આવ્યા છે, ખાસ કરીને આપણે નવો કરાર જોઈએ, જે રૂમિયોનો પત્રથી તે પ્રકટીકરણ સુધી જે લખવામાં આવ્યું છે, ત્યાં જે વચનો જ્યાં આશીર્વાદો આપવામાં આવ્યા છે, તે બધા વચનો લગભગ હું માનું છું કે 85 થી 90% કદાચ વધારે હોઈ શકે વચનો ફક્ત એક ખ્રિસ્તી વ્યક્તિ માટે લખવામાં આવ્યા છે. અને ફરીથી ખ્રિસ્તી હું કહું એનો મતલબ એમ કે જે વ્યક્તિ બોર્ન અગેન ખ્રિશ્ચિયન છે, નવો જન્મ પામેલી વ્યક્તિ છે, તે ખ્રિસ્તી વાત કરું છું. નહીં કે એક જે ખ્રિસ્તી કુટુંબમાં જન્મી, બાપ્તિસ્મા પામ્યા, સભાસદ થયા, પ્રભુ સાથે કોઈ સંબંધ નથી, ફક્ત ખ્રિસ્તી ધર્મ પાળી રહ્યા છે, તે ખ્રિસ્તીની હું વાત નથી કરતો. જે નવો જન્મ પામેલો છે તે ખ્રિસ્તી માટે જ એ વચનો, એ આશીર્વાદો લખવામાં આવ્યા છે. એટલે કે અહીંયા આપણે જે જોઈએ છે તે પ્રમાણે કે ભલે તમે યાજકના મહેમાન હોય કે યાજકના મજૂર હોય, તેઓ પવિત્ર જે અર્પણ છે તેનો ભાગ લઈ શકતા નથી. વાલાઓ, અઘરું છે, મેં કીધું એમ ને એમ પ્રમાણે કે અમુક વાત કહેવી બહુ અઘરી છે, પણ કહેવી પડે, કારણ કે વચન કહે છે. અને મારી જવાબદારી છે કે હું તમને ચેતવણી આપું. કદાચ તમને એમ લાગતું હશે કે આ બાઇબલનું બધું છે એ મારું છે, શું તમારે પ્રભુની સાથે સંબંધ છે? કારણ કે યાજક વર્ગ છે, એટલે કે મેં તમને કીધું તે પ્રમાણે કે 1 પીતર 2 અધ્યાય કે જેઓએ પ્રભુમાં નવો જન્મ પામ્યા છે તેઓ રાજકીય યાજક વર્ગ છે. જો તમે નથી તો તમે જે પ્રભુના પવિત્ર વાના છે તેમાં ભાગ લઈ શકતા નથી. એટલે કે 1 કોરિન્થીઓ 12:14 જે પવિત્ર આત્માની જે ભેટો આપવા લખવામાં આવી છે તેના ભાગીદાર તમે થઈ શકતા નથી. ઘણી વખત મારા અમુક જે મિત્રો છે જે બિનધર્મી છે, એમના ઘરમાં મને કહે કે મેં પ્રાર્થના કરો. શું પ્રાર્થના કરવી? બહુ કઠણ એ સમય બની જાય છે. કારણ કે હું એ ઘર પર, એ કુટુંબ પર આશીર્વાદ નથી પ્રાર્થના કરી શકતો. જે વ્યક્તિ પ્રભુને ઓળખતો નથી, જે કુટુંબ પ્રભુને ઓળખતું નથી, એ કુટુંબ માટે ફક્ત એક જ પ્રાર્થના થઈ શકે કે તેઓ પ્રભુને ઓળખે. બીજી કોઈ પ્રાર્થના છે જ નહીં વાલાઓ, કારણ કે તે લોકો ભલે આપણા મિત્રો હોય, ભલે સ્વભાવમાં માણસાઈની રીતે જે સામાજિક સંબંધ છે તેમાં તેઓ બહુ સારા હોય, પણ તેઓ પવિત્ર અર્પણની રોટલી ખાઈ શકતા નથી. બીજું કઈ યાદ ના રહે તો આ યાદ રાખજો વાલાઓ. આપણે નથી ભલે, અને જો આગળ હું વાંચું છું, આમાં એક અપવાદ છે, જો યાજક પોતાના નાણાંથી ચાકર ખરીદેલો હોય તો તે ચાકર અને યાજકના ઘરમાં જન્મેલા ચાકર બાળકો આ પવિત્ર અર્પણ જમી શકે છે. આગળ લખવામાં આવ્યું છે કે યાજકની દીકરીના લગ્ન જે માણસ યાજક ન હોય તેની સાથે થયા હોય તો તેણે પવિત્ર અર્પણોમાંથી ખાવું નહીં. જો તમારી દીકરી કે તમારો દીકરો બિનધર્મી સાથે લગ્ન કર્યું છે તો એ તમારા કુટુંબનો જે આશીર્વાદ છે પ્રભુના સંબંધને લઈને, તેમાં એ લોકો એ આનંદ નથી માણી શકતા. ભલા હું નથી કહેતો, પવિત્ર શાસ્ત્ર કહે છે. અને અહીંયા જ્યારે આપણે વાંચી રહ્યા છીએ લેવિયાના પુસ્તકમાં, આ તો શારીરિક વાનાઓની વાતો થઈ રહી છે, ખોરાકની વાતો થઈ રહી છે. પણ આપણે જ્યારે નવા કરારની અંદર આવીએ અને આપણે જે ખ્રિસ્તી જીવન જીવી રહ્યા છે તેમાં અહીંયા તો આત્મિક વાતો થઈ રહી છે કે જે આત્મિક આશીર્વાદો, આત્મિક પવિત્રતા એમાં એ આ એ કુટુંબમાં થશે જ નહીં જ્યાં સુધી તેઓ પણ પ્રભુમાં આવે નહીં ત્યાં સુધી. અને અઘરું છે આવા લાવો, કારણ કે જાણું છું કેટલા બધા ખ્રિસ્તી કુટુંબો છે કે જ્યાં જે પુત્ર અને પુત્રીએ બિનધર્મી સાથે લગ્ન કર્યા છે. અઘરું છે એવા લાવો, પણ આ પવિત્ર વચન છે. અને મેં કીધું તે પ્રમાણે તેઓએ દંડ ભરવો પડતો હતો. 14મી કલમ જો કોઈ વ્યક્તિ અજાણતા આ પવિત્ર અર્પણોમાંથી ખાય તો તેની કિંમત 20% ઉમેરીને યાજકને તે મૂલ્ય ભરપાઈ કરી આપે. એક જાતનો ટેક્સ લાગતો હતો. આગળ જ્યારે આપણે 17-32મી કલમ જોઈએ તો જે અસ્વીકાર્ય બલિદાન, અનએક્સેપ્ટેબલ સેક્રિફાઇસીસ, તેના વિશે આપણને અહીંયા લખવામાં આવ્યું છે. એટલે કે યાજક પોતે ખામી વગરનું ના હોય તે પ્રમાણે જે બલિદાન છે તે પણ ખામી વગરનું હોવું જોઈએ. અને હું તમને ખાસ કહું છું, સમયના અભાવે હું વાંચી શકતો નથી, પણ માલાખીનું જે પુસ્તક છે તેનો તમે પહેલો અધ્યાય થી લગભગ 7મી કલમથી તે બીજા અધ્યાયની 13મી કલમ સુધી કે એમ વાંચશો તો તે અજાયબ રીતે આ બાબત વિશે લખવામાં આવ્યું છે. અમુક કલમો હું તમારી આગળ વાંચું છું. માલાખી 1:8 આ પ્રમાણે કહે છે કે આંધળા જાનવરની બલિ ચડવામાં આવે તે ખોટું છે. જો કોઈ લંગડા કે ખોળ ખાપણવાળા કે રોગિષ્ટ જાનવરની બલિ ચડવામાં આવે તો તે ખોટું છે. તમે જો એવી ભેટ કોઈ રાજકર્તા માટે લાવો તો શું તે સ્વીકાર કરશે? શું તે તમારા પર પ્રસન્ન થશે? આ સૈન્યોના દેવ યહોવાના વચન છે. એ જ અધ્યાયમાં 13મી કલમ આ પ્રમાણે કહે છે, અને પછી કહો આ કેવું કંટાળાજનક છે, તમે અપંગ, લૂલા કે રોગી પશુઓ બલિ તરીકે ચડાવો તો હું તેનો સ્વીકાર કરું ખરો? એમ યહોવા કહે છે. હું આખું આ 17-32મી કલમ તમારી આગળ વાંચવાનો નથી, પણ અહીંયા બહુ મહત્વનો મુદ્દો આપવામાં આવ્યો છે કે શું તમે પ્રભુને તમારું જે સર્વશ્રેષ્ઠ છે, બેસ્ટ આપો છો? કે પછી અહીંયા મેં વાંચ્યું તે પ્રમાણે અપંગ, લૂલા અને રોગી એવી વસ્તુઓનું તમે બલિદાન કરી રહ્યા છો. વોટ ડઝ ઇટ કોસ્ટ યુ ટુ ફોલો ક્રાઇસ્ટ? આપણે ખર્ચાવવું પડે છે. અને હું ફક્ત અહીંયા પૈસાથી ખર્ચાવવાની વાત નથી કરતો. વાલાઓ, તમારું આજની તારીખમાં સૌથી મૂલ્યવાન વસ્તુ તમારી પાસે શું છે? સમય. શું એ સમય તમે પ્રભુને આપો છો? શું આપો છો તમે એ સમય પ્રભુને? બીજો સમૂહેલ તેનો 24મો અધ્યાય અને 24મી કલમ તરફ હું તમારું ધ્યાન દોરવા માંગુ છું. ત્યાં લખવામાં આવ્યું છે, પણ રાજાએ કહ્યું, ના, મારે તને એના પૈસા આપવા જોઈએ. મારા દેવ યહોવાને હું મફતનું દરણા પણ નહીં ધરાવું. આથી દાઉદે 50 ચાંદીના સેકલ આપીને ખડી અને બળદ ખરીદી લીધા. આ તમને યાદ દેવડાવું કે દાઉદે જે ઇસરાયેલી પ્રજા છે તેની ગણતરી કરી હતી, અને એ ગણતરીને લઈને કોપ આવ્યો હતો. એ જ્યારે કોપ પૂરો થયો ત્યારે દાઉદ પ્રભુને અર્પણ ચઢાવે છે, અને પ્રભુએ આજ્ઞા આપી હતી કે કઈ જગ્યાએ જઈ અને શું અર્પણ કરવું. હવે એ જગ્યા પણ બહુ મહત્વની છે વાલાઓ, કારણ કે એ જ જગ્યા છે કે જ્યાં ઇબ્રાહીમે ઈસાકને લઈને તેનું બલિદાન કરવા માટે ગયો હતો. અને પછી એ જ જગ્યા છે કે જ્યાં પ્રભુ મંદિર બાંધવામાં આવ્યું. પણ એ બીજો બાઇબલ અભ્યાસ થઈ જશે તમારે. આ તો ખાલી તમારા જાણ ખાતર કહું છું. હવે આ દાઉદ જ્યારે આ જગ્યાએ પહોંચ્યો તો જે વ્યક્તિ હતી તેણે કીધું કે તું તો રાજા છે, હું તને આપું છું. પણ દાઉદ કહે છે કે ના, મારા દેવ યહોવાને હું મફતનું દાન પણ ધરાવું નહીં ધરાવું. અને આ વાત આપણે સમજવી બહુ જરૂરી છે વાલાઓ. ધેર ઇઝ અ કોસ્ટ ટુ ફોલો જીસસ. તમારે પ્રભુની સાથે જ્યારે ચાલો છો ત્યારે એના પરિણામ રૂપે અમુક વસ્તુઓ સહન કરવી પડશે, અમુક વસ્તુઓ તમારા જીવનમાંથી તમારે કાઢી નાખવી પડશે. અને જે ગુજરાતીમાં શબ્દ શોધી રહ્યો છું મને મને મળતો નથી, પણ કોસ્ટ એટલે કે આપણે આપણું પોતાનું કંઈક ગુમાવવું પડશે. પ્રભુની સાથે આપણે ચાલીએ પ્રભુના સંબંધને લીધે, ખાસ કરીને જો ગાઢ સંબંધ હોય, પવિત્ર શાસ્ત્રના વચન પ્રમાણે તમે ચાલો, ત્યારે તમને કદાચ અમુક સંબંધો તમારા તૂટી જશે વાલાઓ. અમુક જે તમને બઢતી મળવી જોઈએ, અમુક જે પ્રમોશન તમને મળવું જોઈએ, નહીં મળે. કદાચ ઘણા લોકો તમને તેમના ઘરે પણ નહીં બોલાવે, કારણ કે ભાઈ આ તો આવશે ને તો પ્રભુની જ વાત કરવાનો છે. આશા રાખું છું તમે સમજી શકતા હું શું કહેવા માંગુ છું. કદાચ તમને મંડળીમાં કમિટીમાં હોદ્દો નહીં મળે. કદાચ તમે જો પાસ્ટર છો અને ખરેખર પવિત્ર શાસ્ત્ર પ્રમાણે વચન બોલો છો, તો મંડળીના સભ્યો તમને કદાચ તમારી બદલી કરાવવામાં આગળ આગળ વધશે કે ભાઈ આપ કંઈક આ તો આમનું તો ભાષણ બહુ અઘરું છે, એમને કંઈ બીજે મોકલો. બીજા જે કદાચ પાદરી છે, બીજા પાસ્ટર પણ કદાચ ઈર્ષાના લીધે તમારી તમારી પાછળ કાવા દાવા કરીને તમને મંડળીમાંથી બીજી મંડળીમાં બદલી કરાવવાના કામમાં વ્યસ્ત થઈ જાય. ધેર ઇઝ અ કોસ્ટ. માલાઓ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, આપણે યોહાનની સુવાર્તાને તેનો 6 અધ્યાયમાં જોઈએ છે કે ત્યાં 5,000 માણસો, એટલે કે લગભગ 20,000 માણસો, જ્યારે આપણે બાળકો અને સ્ત્રીઓને ગણીએ તો તેમણે તેમનું જમણ કર્યું. આટલા બધા લોકો તેમનો ઉપદેશ સાંભળવા આવતા હતા, આટલા બધા લોકો તેમનો ઉપદેશ સાંભળવા આવતા હતા. પણ જ્યારે એ વધસ્તંભ પર લટકાયા છે, તેમના 12 શિષ્યો હતા આપણે જાણીએ છીએ તે પ્રમાણે, પણ એ 20,000 માણસ અને એ 12 શિષ્યમાંથી ફક્ત એક શિષ્ય અને 4 સ્ત્રીઓ વધસ્તંભે છે. અને મારો કહેવાનો અર્થ એ છે કે જેમ જેમ તમે વધસ્તંભની પાસે જશો, તેમ તેમ તમે વધારે ને વધારે એકલા થશો. યુ વિલ બી આઇસોલેટેડ એઝ યુ ગો ક્લોઝર ટુ ધ ક્રોસ. કારણ કે જેમ જેમ આપણે પ્રભુની સાથે વધારે ગાઢ બનીએ છીએ, વધારે ને વધારે વધસ્તંભ પાસે જઈએ છીએ, તેમ તેમ આ લોકો આપણને છોડી અને જતા રહે છે. અને અહીંયા દાઉદ રાજા કહે છે તે પ્રમાણે, મારા દેવ યહોવાને હું મફતનું દરણા પણ નહીં ધરાવું. કયું દરણા પણ તમે પ્રભુને ચડાવો છો? શું 2 મિનિટ સમય મળે તો ઉપલી મેડી વાંચી લઈએ છે, દૈનિક માન્ના વાંચી લઈએ છે, 2 મિનિટની ગોખેલી પ્રાર્થના કરી લઈએ છે? શું તમારું સૌથી જે મૂલ્યવાન છે તે તમે પ્રભુને આપો છો? શું તમારું જે સર્વશ્રેષ્ઠ છે, જ્યારે તમે એકદમ સ્ફૂર્તિમાં હોય ત્યારે શું તમે પ્રભુની સાથે સમય કાઢો છો? કે જ્યારે અડધી ઊંઘ આવતી હોય, માંડ માંડ આંખો ખુલ્લી રહેતી હોય, ત્યારે 2 મિનિટની પ્રાર્થના કરીને સૂઈ જવાનું? શું મેં માલાખીમાં વાંચ્યું તે પ્રમાણે અને પછી કહો છો કે આ કેવું કંટાળાજનક છે, તમે અપંગ લૂલા કે રોગી પશુઓ બલિ તરીકે ચઢાવો તો હું તેનો સ્વીકાર કરું? અને મેં 8મી કલમમાં વાંચ્યું, તમે જો એવી ભેટ કોઈ રાજકર્તા માટે લાવો તો શું તે સ્વીકાર કરશે? અત્યારે કોઈ ફિલ્મી એક્ટર હોય ને એને મળવા જાઓ તો તમે કેવા સજી ધજીને કેટલી તૈયારી સાથે જાઓ છો, અથવા તો જાઓ કોઈ ક્રિકેટર હોય. હું તો સચિન તેંડુલકરને મળવા જઉં છું તો આપણે તો આમ એકદમ ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈને સમય કાઢીને ફ્રેશ થઈને જઈએ. શું એવી જ રીતે આપણે પ્રભુને મળવા જઈએ છીએ? શું આપણું એટીટ્યુડ એ જ પ્રમાણેનું હોય છે? સમજવાની વાત છે કે ડૂ વી ગીવ ગાડ આવર બેસ્ટ, શું આપણે પ્રભુને આપણું સર્વશ્રેષ્ઠ આપીએ છે. અને આજે 17-32 કલમ છે ત્યાં પ્રભુ આ વાત ખાસ શીખાડે છે કે તમે મારી પાસે આવો, મને જે બલિદાન આપો તે શ્રેષ્ઠ હોવું જોઈએ. લૂકની સુવાર્તા તેનો 14મો અધ્યાય અને 26-29 કલમ અને કદાચ 33 કલમ હું વાંચું છું, ત્યાં લખવાની ત્યાં શું લખવામાં આવ્યું છે કે જે કોઈ માણસ મારી પાસે આવે પણ તેના પિતાને, માતાને, પત્નીને, બાળકોને, ભાઈઓને અથવા બહેનોને મારા કરતાં વધારે પ્રેમ કરે છે તો તે માણસ મારો શિષ્ય થઈ શકતો નથી. શું વધારે તમારા જીવનમાં મહત્વનું છે, તમારા મા બાપ, તમારી પત્ની, તમારા બાળકો, તમારું કુટુંબ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત? અને કદાચ જ્યારે આપણે સામાજિક રીતે વિચારીએ તો તમને થતું હશે કે કેવી રીતે હું મારા કુટુંબને છોડી દઉં, કેવી રીતે મારા માતાને પિતાને હું છોડી દઉં. ખાસ કરીને આપણો જે ભારતીય સંસ્કાર છે જ્યાં આપણે જોઈએ છીએ કે માતા પિતાને દેવ સમાન મૂકવામાં આવે છે, પણ એ બાઇબલનું શિક્ષણ નથી વાલાઓ. પ્રભુની ઉપર કોઈ નથી, પ્રભુની ઉપર કોઈ નથી. માણસ તેની જાતને જેટલો પ્રેમ કરે છે તેનાથી વધારે મને પ્રેમ કરતો હોવો જોઈએ. લૂકની સુવાર્તા 14મો અધ્યાય વાંચી રહ્યો છું વાલાઓ. જ્યારે તે મારી પાછળ આવે ત્યારે તેને આપવામાં આવેલા વધસ્તમ ઉચકશે નહીં તો તે મારો શિષ્ય થઈ શકશે નહીં. અમુક બહુ અઘરા નિર્ણય તમારે લેવા પડશે. જો તમે બુરજ બાંધવા ઈચ્છા રાખો તો પહેલા બેસીને તેની કિંમત કેટલી થશે તે નક્કી કરવી જોઈએ. મારી પાસે તે કામ પૂરું કરવા પૂરતા પૈસા છે કે કેમ તે જોવું જોઈએ. જો તમે તેમ નહીં કરો તો તમે કામ તો શરૂ કરી શકશો પણ તમે તે પૂરું કરી શકશો નહીં. અને જો તમે તે પૂરું નહીં કરી શકો તો બધા લોકો જે જોતા હતા તેઓ તમારી મસ્કરી કરશે. તે જ રીતે તમારે બધાએ પહેલાં યોજના કરવી જોઈએ. તમારે સર્વ વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ અને પછી મારી પાછળ આવો. જો તમે તેમ ન કરી શકો તો તમે મારા શિષ્ય થઈ શકતા નથી. જે શબ્દને હું શોધી રહ્યો હતો એ તો એ કે તમારે ત્યાગ કરવો પડશે. અને આ જે હું વાત કરી રહ્યો છું, કોસ્ટની વાત કરું છું, કિંમતની વાત થઈ રહી છે, ત્યાગની વાત થઈ રહી છે, તો એક ગેરસમજ ન થાય એ માટે હું આ ચોખવટ આપવા માંગુ છું કે આપણું જે તારણ છે, પાપની જે માફી છે, તેની માટે આપણે કોઈ કિંમત ચૂકવવાની નથી, તેની માટે આપણે કોઈ ત્યાગ કરવાનો નથી. કારણ કે આપણું તારણ તો આપણને મફત આપવામાં આવ્યું છે, કૃપા. એફએસીઓનો પત્રમાં જે કહેવામાં આવે છે 2:8-10 કલમમાં કે આપણે તેને કોઈ રીતે આપણા કામો દ્વારા પ્રાપ્ત કરતા નથી, પ્રભુ ઈસુના બલિદાન દ્વારા આપણને પાપની માફી મળે છે, આપણને તારણ મળે છે, પાપમાંથી છુટકારો મળે છે. એ જે કિંમત ચૂકવવાની હતી એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે ચૂકવી છે. એટલે અહીંયા હું તારણની વાત નથી કરતો વાલાઓ, ગેરસમજ બિલકુલ ઊભી ના થાય. આ તો હું પ્રભુની સાથે ચાલવાની વાત કરી રહ્યો છું. પ્રભુને આપણે આપણું શું આપીએ છે? ગલાતીઓનો પત્ર તેનો 5મો અધ્યાય અને 24મી કલમ કહે છે કે જે લોકો ખ્રિસ્તના છે તેઓ દેહને તેના વિષયો તથા ઈચ્છાઓ સુદ્ધા વધસ્તંભે જડ્યો છે. તેઓએ તેઓની જૂની સ્વાર્થી લાગણીઓનો ત્યાગ કર્યો છે અને દુષ્ટ કામો જે તેઓ કરવા ઈચ્છતા હતા તેનો પણ ત્યાગ કર્યો છે. આ બાબત હું કહી રહ્યો છું વાલાઓ. અને એફએસીઓનો પત્ર તેનો 2 અધ્યાય 8-9 કલમ હું વાંચીશ, કહે છે કે હું એમ કહેવા માંગુ છું કે તમે કૃપાથી તારણ પામ્યા છો અને તે કૃપા તમને વિશ્વાસથી મળેલી છે. તમે તમારી જાતે તારણ પામ્યા નથી, તે દેવનું દાન છે, ના તમારા કાર્યોથી તમારું તારણ થયું નથી. અને તેથી કોઈ પણ વ્યક્તિ પોતાની જાતે તારણ પામી છે તેવી બળાઈ ન મારે. એટલે કે તારણ તો આ દાન છે, પણ એક વખત આપણે પ્રભુનો સ્વીકાર કરીએ છીએ, પ્રભુની સાથે ચાલીએ છીએ, ત્યાર પછી આપણે પવિત્રતામાં ચાલવાનું છે. આ જે અધ્યાયનો મૂળ વિષય છે એટલે કે આપણે અલગ થવાનું છે, હોલીનેસ, પવિત્રતા, તેની વાત હું કરી રહ્યો છું. રૂમિયોનો પત્ર તેનો 12મો અધ્યાય અને પહેલી ને બીજી કલમ મારી બહુ પ્રિય કલમ છે, મારી બહુ ફેવરિટ કલમ છે, કહે છે કે હું ભાઈઓ તથા બહેનો હું તમને વિનંતી કરું છું, હવે તમે કંઈક કરો. દેવ આપણા પ્રત્યે પુષ્કળ દયા દર્શાવી છે, તેથી દેવની દયાની ખાતર તમે તમારા શરીરોનું જીવતું પવિત્ર તથા દેવને પસંદ પડે એવું અર્પણ કરો. હવે આપણે દેવને આપણું પોતાના શરીરોનું જીવતું પવિત્ર પસંદ પડે એવું અર્પણ કરતા હોય તો શું આપણામાં ગુપ્ત પાપ હોવું જોઈએ? વાલાઓ વાંચજો, આગળ સમયના અભાવને લીધે હું વાંચતો નથી, પણ અજાયબ જેવી જે કલમ છે 12મો અધ્યાય અને તેની પહેલી અને બીજી કલમ. હવે જ્યારે આપણે 31મી કલમમાં આવીએ તો ત્યાં હું એક મહત્વનો જે મુદ્દો છે તમારી આગળ રજૂ કરવા માગું છું, કે જે તમારે મારી સર્વ આજ્ઞાઓનું પાલન કરવું અને તેનો અમલ કરવો, કારણ કે હું યહોવા છું. હવે આ 21મા અધ્યાયથી આપણે આ વાંચતા આવ્યા છે કે હું યહોવા છું, અને અહીંયા આપણને કારણ આપવામાં આવ્યું છે કે કેમ આપણે આ આજ્ઞાઓનું પાલન કરવાનું છે. એ છે, તમારે મારા પવિત્ર નામને ભ્રષ્ટ કરવું નહીં. બધા ઇસરાયેલીઓએ મારી પવિત્રતા જાળવવી. હું તમને પવિત્ર કરનાર યહોવા છું. હું તમને મિસરમાંથી તમારો દેવ થવા માટે લાવ્યો હતો. હું યહોવા છું. આપણે કેમ આ પ્રમાણે ચાલવાનું છે? કારણ કે આ ઈશ્વરની આજ્ઞાઓ છે અને તેમનું પાલન કરવું આપણી જવાબદારી છે. આપણે જાણીએ છીએ ઈશ્વર કદી આપણને એવું કશું કહેતા નથી કરવાનું કે જે આપણી માટે સૌથી શ્રેષ્ઠ હોય, આપણને કંઈક હાનિ પહોંચાડે, નુકસાન પહોંચાડે એવી કોઈ વાતની આજ્ઞા પ્રભુ આપતા નથી. આ એક મહત્વનો મુદ્દો આપણે આ કલમ મેં જે વાંચી તેમાં આપણે જોઈ શકીએ. બીજી વાત આપણે અહીંયા જોઈએ છે કે આ રીતે આપણે ઈશ્વરના મહાન નામનો મહિમા કરીએ છીએ અને તેમના લોકો સમક્ષ પ્રભુને આપણે પવિત્ર કરીએ છીએ. શું લખ્યું છે કે તમારે મારા પવિત્ર નામને ભ્રષ્ટ કરવું નહીં. એટલે કે જ્યારે આપણે આજ્ઞા પાલન નથી કરતા ત્યારે આપણે તેમના પવિત્ર નામને ભ્રષ્ટ કરીએ છીએ, અને જ્યારે આપણે એમની આજ્ઞા પ્રમાણે ચાલીએ છીએ ત્યારે પ્રભુનો જે મહાન નામ છે તેને મહિમા આપીએ છીએ અને લોકોની સમક્ષ તેમને પવિત્ર જાહેર કરીએ છીએ. ત્રીજી વાત અહીંયા લખવામાં આવી છે કે ઈશ્વર જેમણે આપણને આજ્ઞા આપી છે તેમણે આપણને ગુલામીમાંથી મુક્ત કર્યા. એટલે કે અહીંયા મિસર દેશનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મને અને તમને તેમણે પાપનો જે મુસારો હતો, પાપનો જે બોજો હતો, પાપની જે ગુલામી હતી તેમાંથી આપણને મુક્ત કર્યા. અને ફક્ત મુક્ત પણ ન કર્યા પણ આપણને તેમના ખાસ લોકો, રાજકીય યાજક વર્ગ બનાયા. હવે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે વંશજો તરીકે ઓળખાઈએ છીએ. આપણને ખાસ લોકો તરીકે અલગ કરવામાં આવ્યા છે અને એથી કરીને આપણે તેમના ઋણી છે. શું આપણે બીજા કોઈ કારણની જરૂર છે અહીંયા? મને નથી લાગતું કે બીજા કોઈ કારણની જરૂર હોય. આનાથી વધારે મોટી પ્રેરણા શું હોય કે આપણો દેવ જે પવિત્ર છે, જે આપણી માટે સર્વશ્રેષ્ઠ ઈચ્છે છે, જે પવિત્ર છે, મહિમાવાન છે અને આપણે તેને મહિમા આપી શકીએ છીએ, અને એ દેવે આપણને ગુલામીમાંથી છોડાવી પોતાના વંશજો બનાવ્યા છે. એથી કરીને વાલાઓ ફરીથી હું તમને યાદ દેવડાવવા માંગુ છું કે ઈશ્વરે આ પુસ્તકમાં કીધું છે તે પ્રમાણે હું જેમ પવિત્ર છું તેમ તમે પવિત્ર થાવ. શું એવું કોઈ ગુપ્ત પાપ છે? હજુ પણ એવો હૃદયમાં કોઈ ખૂણો છે કે જે તમે પ્રભુને નથી સોંપ્યો? અને પ્રભુ, આજે આપણે જોયું તે પ્રમાણે, જો તમે એ બાબતમાં હજુ પણ રચ્યા પચ્યા છો, તો જે પ્રભુનો જે સંપૂર્ણ આનંદ છે, પ્રભુ સાથેનો જે સંપૂર્ણ મીઠી સંગતનો જે આનંદ છે, તે તમે માણી શકતા નથી. અને પોતાની જાતને તમે જોખમમાં મૂકો છો. આશા રાખું છું કે આજે જ જો એવું કંઈક હોય તો તમે પ્રભુને સોંપી દેશો, અને તમે પ્રભુ માટે ખર્ચાઈ જશો. અને પ્રભુને માટે આપણે રોમિયોના પત્રમાં વાંચ્યું તે પ્રમાણે, તમારા શરીરોનું જીવતું પવિત્ર તથા દેવને પસંદ પડે એવું અર્પણ કરશો, જેથી કરીને દેવ પ્રસન્ન થાય. તમારું અર્પણ દેવની સેવાનો એક આત્મિક માર્ગ છે. આપણે આ દુનિયાના લોકો જેવા થવાનું નથી. આપણા જીવનમાં એક પરિવર્તન થવું જોઈએ. આ પ્રભુનું વચન છે, તે આપણા જીવનમાં પરિવર્તન લાવે છે. એ મારી પ્રાર્થના છે, આશા છે કે આજે આ વચન દ્વારા પ્રભુએ તમારી સાથે વાત કરી છે. આવો આપણે પ્રાર્થના કરીએ. પવિત્ર પવિત્ર અમારા જીવતાને જાગતા પ્રભુ બાપ, ફરીથી એકવાર તમારી આગળ નમ્યા છે પ્રભુ બાપ. પ્રભુ બાપ, તમારા જયાપ જેવા વચનને માટે આભાર માનું છું પ્રભુ બાપ. અને પ્રભુ બાપ, અમને અમારો વધસ્તંભ લઈને ચાલવા માટે શક્તિ તથા બળ આપો પ્રભુ બાપ. હજુ પણ એવી કોઈક વ્યક્તિ છે, હજુ પણ એવું કંઈક વસ્તુ છે, કદાચ અમારું ઘર, અમારી મિલકત, અમારા મા બાપ, અમારી પત્ની, અમારો પતિ, અમારા બાળકો, જેને અમે તમારા કરતાં વધારે મહત્વ આપીએ છીએ, તો પ્રભુ બાપ આજે જ અમારા હૃદયને ઢંઢોળો પ્રભુ બાપ. અને પ્રભુ બાપ, અમે જાણીએ કે સર્વ જે મૂલ્યવાન આશીર્વાદ અમારા જીવનમાં છે તે સર્વ તમારા તરફથી છે, અને તમારી ઉપર બીજું કોઈ હોવું એક પાપ છે. પ્રભુ બાપ, અમને હૃદય આપો, એક નવું હૃદય આપો, કે અમે તમારી માટે એક જીવતું તમને પસંદ પડે એવું અર્પણ બની શકે, અને એ પ્રમાણેનું અમારું જીવન હોય. દરેક સાંભળનાર વ્યક્તિને તમારા હાથમાં સોંપું છું. આ અમારી ટૂંકી વિનંતી, સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન.